તારીખ 24/2/1991 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 181 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 37
અશુદ્ધ ભાવ સર્વથા નાશ થવો તે નાસ્તિકી મોક્ષ છે અને કર્મની સર્વથા નિવૃત્તિ કર્મબંધનો નાશ થવો તે દ્રવ્યથી મોક્ષ છે એમ ત્રણ પ્રકારે મોક્ષની પરિભાષા છે. અધિકાર મોક્ષ હોવા છતાં અહીંયા મોક્ષના કારણ જે વેદ વિજ્ઞાન તે વિષય ઉપર આચાર્ય મહારાજ આ શ્લોકની રચના કરી છે. સમયસર એ મિથ્યાત્મક અજ્ઞાનને નાશ કરવાના હેતુથી રચાયેલું શાસ્ત્ર છે. એટલે કે મુખ્યપણે અજ્ઞાની જીવો માટે રચાયેલું શાસ્ત્ર છે, જ્ઞાનીને ઉપદેશ દેવાનું શાસ્ત્ર નથી. એટલે અધિકાર મોક્ષનો હોવા છતાં પ્રકરણ ભેદ વિજ્ઞાનનું ચાલ્યું છે. મોક્ષ થાય ક્યાંથી? વેદ વિજ્ઞાન હોય તો મોક્ષ થાય, નહીતર કોઈનો મોક્ષ થાય નહીં. વેદ વિજ્ઞાનથી સંવર થાય, વેદ વિજ્ઞાનથી નિર્જરા થાય, મોક્ષ થાય. એટલે ભાવે જ વેદ વિજ્ઞાન, જે વેદ વિજ્ઞાન ભાવવા જેવું છે, ભાવે જ વેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું? તે યાવત જ્ઞાન જ્ઞાને પ્રતિષ્ઠે, જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સારી રીતે સ્થિર ન થાય, જ્ઞાન આત્મામાં સારી રીતે સ્થિર ન થાય, ત્યાં સુધી ભેદ વિજ્ઞાનને ભાવવું. એ આગળ થઈ ગયા છે આચાર્ય મહારાજ. અહીંયા પણ મોક્ષનો અધિકાર હોવા છતાં ભેદ વિજ્ઞાનનું સ્વરૂપ કેવી રીતે ભેદ વિજ્ઞાન કરવું એ વિષય ઉપર આચાર્ય મહારાજે પ્રજ્ઞા ક્ષેત્રે શિદેયમ કઠોપી નિપુણે પાચકા સાવધાને સૂક્ષ્મે અંતર સંકેબંધે નિપતતી રસાદ આત્મકર્મો શરૂ કરતા પહેલા ટીકાકાર રાજનીતિ આ વિષયનો થોડો ઉપોધનાથ કરે છે, પછી એક એક શબ્દનો અર્થ કરશે. ભાવાર્થ કહીને ઉપોધનાથ કરે છે. ભાવાર્થ આમ છે કે જીવ દ્રવ્યો તથા કર્મ પર્યાય રૂપ પરિણત ઉદ્ગળ દ્રવ્યનો પિંડ તે બંનેનો એક બંધ પર્યાય રૂપ સંબંધ અનાદિ પ્રાથમિક એમાં પ્રતિક જીવ દ્રવ્યો અને કર્મના પરમાણુ એ અનેક કર્મ પ્રકૃતિ એ પરિણમેલા એવા ઉદગળ દ્રવ્યનો સમૂહ એટલે અનેક પરમાણુઓ અનેકા પરમાણુઓ છે. દરેક જીવને સંબંધ રૂપે બંધન રૂપે અનંત પરમાણુઓ છે. કેટલા સૂક્ષ્મ છે એ સૂક્ષ્મ પર્યાય પરિણત હોવાથી ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જોવામાં આવતા નથી કે જાણવામાં આવતા નથી. કર્મ પર્યાયનું પરિણત પુનર્ગ દ્રવ્યનો ભિન્ન તે બંનેનો એક પર્યાયરૂપ સંબંધ અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે. ક્યારે કોઈ જીવ શુદ્ધ હતો, કર્મ સંબંધ કર્મબંધ વિનાનો હતો એ બંને હતો. અનાદિથી જીવની સંસારમાં આ સ્થિતિ છે. જેમ સોનાની ખાણમાં માટી અને સોનાનો સંબંધ નવો થયો નથી, નવો સંયોગ થયો નથી, અનાદિથી પહેલેથી જ્યારથી છે ત્યારથી માટી અને સોનું સાથે જ ખાણમાં છે. કોઈએ ખાણમાં સોનું નવું નાખ્યું નથી, સોનાની ખાણ કોઈએ બનાવી નથી. સ્વતઃ કુદરતી છે એમ જીવને કર્મ પર્યાયના સંબંધની સ્થિતિ સંસારમાં અનાદિ છે. ત્યાં એવો સંબંધ, આવો જે સંબંધ અનાદિથી ચાલ્યો આવ્યો છે, એવો સંબંધ જ્યારે છૂટી જાય, જીવદ્રવ્ય છૂટી જાય ત્યારે જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે, છૂટી જતા જીવ પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે, અનંત ચતુષ્ટય રૂપે પરિણમે, શુદ્ધ સ્વરૂપે પરિણમે. એટલે કે જે આયપણ કર્યો છે એ અર્થાંત એમ કરવા કહેવા માટે છે. સૂચિનું જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે એટલે કે અનંત ચતુષ્ટય રૂપે પરિણમે. અનંત ચતુષ્ટય એટલે શું? ચતુષ્ટય એટલે ચાર અને અનંત એટલે પૂરેપૂરા, જેની હદ નથી એટલા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત પુરુષાર્થ એટલે કે અનંત વીર એવા જે જીવના મુખ્ય ચાર ગુણ છે અથવા જીવના અમુજીવી ગુણોમાં જે મુખ્ય ચાર ગુણો છે તે પૂરેપૂરા જ્યારે પ્રગટ થાય છે, શુદ્ધ રૂપે પ્રગટ થાય છે, નિરાવરણ રૂપે જેમાં આવરણ જેની પર્યાયને ન રહે એવી રીતે પરિણમે છે ત્યારે એને મોક્ષ કહેવામાં આવે છે. આ મોક્ષની વાત ચાલે છે પહેલા. મોક્ષ એટલે અનંત ચતુષ્ટય રૂપે પરિણમે તથા પુદગણ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ પર્યાયને છોડે, અને જે પુદગણો છે એ જ્ઞાનાવરણાદિ કર્મ પર્યાય પરિણમીને જીવની સાથે બંધાયેલા હતા તે પણ જીવનો સંયોગ છોડી દે છે, અને જ્ઞાનાવરણાદિ પ્રકૃતિનો પણ ત્યાગ કરીને સામાન્ય કર્મ વર્ગણામાં કર્મણ વર્ગણામાં બેસી જાય છે. જીવના પ્રદેશોથી સર્વથા અબંધરૂપ થઈને એટલે સંબંધ છૂટી જાય છે, અબંધરૂપ થઈને સંબંધ છૂટી જાય છે, અને જીવ અને ઉદ્ભવ બંને બંને ભિન્ન થઈ જાય તેનું નામ મોક્ષ કહેવાય છે. આ રીતે ભાવે અને દ્રવ્ય જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય એને મોક્ષ કહેવામાં આવે છે. હવે એ મોક્ષની વાત મોક્ષોને શા માટે કરે છે? આટલો વિચાર ના કરી શકીએ છે. જ્ઞાનીનો મોક્ષ થાય, મોમોક્ષનું તો જ્ઞાની થાય અને જ્ઞાની થયા પછી મોક્ષ થાય, અથવા મોક્ષ થવાની પૂર્વ પર્યાય ભાવલિંગી સાધુની છે. ભાવલિંગી સાધુ થયા વિના કોઈનો મોક્ષ થાય નહીં. ભાવલિંગ સાધુ સમ્યક દર્શન થયા સિવાય કોઈ થાય નહીં, એટલે મુમુક્ષુને તો સમ્યક દર્શન થાય, પછી ભાવલિંગ રૂપ સાધુ દેશના ઉત્પન્ન થાય, પછી મોક્ષ થાય. આમ હોવા છતાં અત્યારે મોક્ષની વાતનું પ્રયોજન શું છે? આત્મવિચારવા યોગ્ય છે કે મોક્ષ થાય ત્યારે શું શું થાય, કે અનંત જ્ઞાન અનંત સુખ આદિ અનંત ચતુષ્ટય પરિણમે તો કેટલો લાભ થાય, કેટલું સુખ થાય, કેટલા કાળનું સુખ થાય, એ વિષયની અંદર પોતાને લાભ કેટલો એ સમજાવવા માટે મોક્ષનો વર્ણન કરવામાં આવે છે. જીવનો એવો સ્વભાવ છે કે એને જેટલો મોટો લાભ મળે એટલો એનો રસ એના પ્રમાણમાં ઉત્પન્ન થાય. કોઈ મોટા વેપારીને કે શ્રીમંત માણસને 5-25 રૂપિયાના નફા નુકસાનમાં કાંઈ રસ પડતો, ચણા મમરાનું પડીકું વાળતો હોય એને તો 1 રૂપિયાનો ને 2 રૂપિયાનો નફો થાય તો એ રાજી થાય, પણ શ્રીમંત માણસને 5-50 રૂપિયામાં પણ રસ પડતો નથી, એને તો હજારો લાખો કરોડોની વાતમાં રસ પડે છે અને એ રસ એના પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જેટલો લાભ વિશેષ, જેટલો લાભ વધુ, એટલો એ લાભ લેવાના કાર્યનો પ્રારંભ કરવાનો રસ વધારે. મુમુક્ષુ જીવે કાર્યનો પ્રારંભ કરવાનો છે એને એમ દર્શાવવામાં આવે છે કે જે કાર્યનો તારે પ્રારંભ કરવાનો છે એ કાર્ય કોઈ નાનું નથી, એ કાર્ય કોઈ સાધારણ નથી, પણ તું એક મહાનથી મહાન સર્વથી મહાન કાર્ય કરવા નીકળેલો જીવ છે એમ મુમુક્ષુ જીવે સમજવા યોગ્ય છે. જો એ પ્રકારે સમજીને પ્રારંભ કરે તો એનો ઉપાડ બીજી જાતનો હોય છે. એમ સમજ્યા વગર ઓગે ઓગે પ્રારંભ કરે તો એનો ઉપાડ પણ બીજી જાતનો હોય છે, બેની જાત ફેર પહેલેથી જ થાય છે. એટલા માટે ગુરુદેવશ્રી એ સૂત્ર આપ્યું છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એ સૂત્ર એટલા માટે આવ્યું છે કે મોક્ષના લક્ષ્ય તને શરૂઆત થઈ ગઈ, તો કોઈ નાનું સમૂહ કામ ન કરવા નથી નીકળ્યો. જેમ મોટા કામમાં પડેલા માણસો વ્યસ્ત હોય છે અને કોઈ નાના કામ માટે એ પોતાનો સમય ફાળવતા નથી, એની પાસે એવો નાના કામ માટેનો સમય હોતો પણ નથી, એવી જ રીતે આ એક એવું મોટું કામ છે, સર્વોત્કૃષ્ટ સર્વથી એવું મોટું કામ છે કે જગતના બધા કાર્યો આને હેઠ છે એવું સમજાયા વિના આ કાર્યનો પ્રારંભ કદી પણ બરાબર થતો નથી. બરાબર થતો નથી એટલે એની પ્રગતિ પણ આ માર્ગને વિશે બરાબર થતી નથી અને અહીં મોક્ષ સુધી પહોંચાતું નથી. અથવા તો જેની શરૂઆત યથાર્થ હોય, બરાબર હોય, તેને જ કાર્યની સફળતા હોઈ શકે, થઈ શકે એવો અહીંયા સિદ્ધાંત છે, એવો અહીંયા નિયમ છે. એ સિદ્ધાંતને એ નિયમ બહાર કાર્ય થશે એવું સ્વપ્ન પણ વિચારવા જેવું નથી. એ સિદ્ધાંત વિરુદ્ધતા છે. પૂર્ણતાને લક્ષી શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે એમ જો શરૂઆત ન થાય તો શરૂઆતથી જ વિરુદ્ધતા થઈ. આમ છે,
શરૂઆત ન થઈ
એ શરૂઆત થઈ જ નથી, શરૂઆત કરી છે એવું માન્યું છે તેને ભ્રાંતિ, એક નવી ભ્રાંતિ થઈ છે. જે ભ્રાંતિ હતી એમાં એક ભ્રાંતિનો ઉમેરો થયો છે. અનેક પ્રકારની ભ્રાંતિમાં એક ભ્રાંતિનો ઉમેરો એને થઈ ગયો છે એમ સમજવું. શરૂઆત થઈ નથી, અડવું પડશે. કેટલી મોક્ષ ની વાત અહીંયા વાળી છે. મોક્ષ ની વાત ની જરૂર શું પડી? મોક્ષ ને તો મોક્ષ ઘણો આગો છે. સમ્યક દર્શન, મુનિપણ ને પછી મોક્ષ છે. અહીંયા શા માટે મોક્ષ ની વાત કરવામાં આવે છે? સમયસારમાં એ અધિકાર ની શું જરૂર છે? કે આવું ધ્યેય, આવો આદર્શ, આવો ગોલ, જીવનનું આ ધ્યેય નક્કી થયા વિના કદી પણ આ માર્ગે જીવનની શરૂઆત જ થતી નથી, પરિણામની શરૂઆત જ થતી નથી એવો એક સિદ્ધાંત છે. સર્વજ્ઞાનીઓએ સ્વીકારેલો સિદ્ધાંત છે અને એ વસ્તુનું સ્વરૂપ જ છે. ખરેખર તો સિદ્ધાંત એટલે વસ્તુનું એ સ્વરૂપ છે.
આમ તો બીજા કરતા જુદા પડ્યા કે નજીક આવ્યા એમ છે અને બધું તમે માઇનસમાં કેમ આપો
એમ કરી કરીને સંતોષ લેવો છે. અમે અમારા સ્થાનકવાસી સંપ્રદાયથી, સ્થાનકવાસી હતા અને અમારા ધાનકવાસી સંપ્રદાય છોડીને બીજું ઘરમાં આવ્યા છો, એટલા તો માર્ક આપો એમ કે છે. માર્ક લેવાની ઉતાવળ બહુ છે, પણ જેને આગળ વધવું છે એની દ્રષ્ટિ ઉપર હોય છે, જેને પાછળ જવું છે એની દ્રષ્ટિ નીચે હોય છે. જગતમાં મુંબઈમાં આવેલા એ બધા બહુ સામાન્ય સ્થિતિમાં આવેલા. અત્યારે પછી દાદા બહેન પેઢી થઈ ગયો, પૈસા વાળા જુદી વાત છે. આવેલા એ બધા સાધારણ સ્થિતિમાં, દેશમાં રોકડા ન હોય તો જેને આવે પરદેશમાં ક્યારે આવે? તેથી તો પરદેશ લેણા તો પડે. તો એ ભૂલી જાય છે. પછી અહીંયા આવ્યા પછી 1,000 મળ્યા, 2,000 મળ્યા, 5,000 મળ્યા, 25,000 મળ્યા, 1,00,000 મળ્યા, લાખો
મળ્યા.
ઉપર ઉપરના પૈસા વાળા નજર લે છે, નીચે વાળા હું નજર લે છે. ટાટા બિરલા સુધી દોડાવે છે નજર, અને ટાટા બિરલા વાળા પાછા પ્રદેશના મલ્ટી મિલિયનર છે એની ઉપર નજર દોડાવે છે. કોઈ નીચે નજર નથી કરતો કે પેલા આપણી પાસે કાંઈ નતું, આપણે બાપ આપણે કાંઈ જ નતું, માટે લોકોને માથા કૂટે એવું કોઈ નથી વિચાર કરતો. હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ, કેટલું જોઈએ એની કોઈ લિમિટ નથી. અનલિમિટેડ જોઈએ છે, કેમ કે જેમનો સ્વભાવ પણ અનંત છે. એટલે એને જે જોઈએ તે અનંત જોઈએ. એમ જેની દ્રષ્ટિ ઉપર છે એ ઉપર જોવે છે. અહીંયા દ્રષ્ટિ નીચે શા માટે કરવી જોઈએ? તમે પહેલા કરતા શું જોયા? પહેલા અમે નીચા હતા, હવે ઊંચા થયા. નીચે જોવું છે તમારે કે મારા કરતા કોણ કોણ આગળ વધ્યું? એક દિવસનું વ્યાખ્યાન સાંભળીને સુગાનીજી સમય દ્રષ્ટિ થયા, આપણે સાંભળતા સાંભળતા વૃદ્ધ થઈ ગયા. પ્રારંભમાં સાંભળતા યુવાન ઉંમર હતી, હવે જીવનની સંધ્યાએ આવીને ઉભા રહ્યા, ત્યાં સુધી સમય દર્શન નથી એનો કામ વિચાર નહીં. અને થોડા હજી માર્ક આપો, અમે બદલી કરી છે, અમે પાર્કિંગ બદલી છે, એનો પણ માર્ક આપો. એવી રીતે કઈ સંતોષ લેવો જોઈએ, ઉપર જવું જોઈએ. કોણ આગળ વધી ગયા, કોને કોને કામ કર્યું, કેવી રીતે કામ કર્યું, ઉપર જોવાથી ઉપર જવાશે, નીચે જોવાથી નીચે જવાશે. શું કે છે કે મોક્ષનો વિચાર અને મોક્ષનું સ્વરૂપ પહેલેથી જ સમજવા યોગ્ય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષનું સ્વરૂપ પહેલેથી જ સમજવા જેવું છે, પ્રારંભથી જ સમજવા જેવું છે. ક્યાં પહોંચવું છે એ નક્કી કર્યા વિના ચાલશે કઈ બાજુ જીવવું, કોઈ નાનામાં નાનું કામ પણ એવી રીતે નક્કી એવી રીતે થતું નથી કે જેનો નિર્ણય કર્યા વગર કામની શરૂઆત થાય. એવું કોઈ કામ જગતમાં પણ શરૂ થતું નથી, પહેલો જ નિર્ણય કરવામાં આવે છે કે સરવાળે કરવાનું છે, શું શું સરવાળે કરવું છે, પછી એ કેવી રીતે શરૂ કરવું એ પછી યથાર્થપણે નક્કી થાય છે. પણ જ્યાં સુધી કામનો જ નિર્ણય ન થાય ત્યાં સુધી એની શરૂઆત યથોચિત થતી જ નથી. એટલા માટે મોક્ષનો વિચાર પણ કરવા યોગ્ય છે.
અનુવાદ એમ થઈ ગયો કે અમે કામનો નિર્ણય કર્યા વગર જ અહીંયા આવી
જાય એમ જ ચાલે છે. ઓગે ઓગે વગર વિચારે વગર નિર્ણય કરે એમ ને શરૂઆત કરી દીધી, એ શરૂઆત છે કોઈ મોક્ષનો માર્ગ હાથમાં આવવાનો નથી. અરે સાચી મુમુક્ષુતા નહીં આવે, જો કે મુમુક્ષુ શબ્દ એ મોક્ષને અનુસંધાનમાં છે, મોક્ષના અનુસંધાનમાં જ મુમુક્ષુ શબ્દની રચના છે. મોક્ષને ઈચ્છે તે મુમુક્ષુ, સમ્યક દર્શનને ઈચ્છે તે મુમુક્ષુ એવું નામ નથી મુમુક્ષુનું. મુમુક્ષુનું નામ તો મોક્ષને ઈચ્છે એને મુમુક્ષુ કહેવામાં આવ્યો છે. જેને દ્રઢ મોક્ષે ઈચ્છા છે એ જ જીવને શરૂઆત એના પ્રમાણમાં થાય છે અને એનો પુરુષાર્થ એના પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. બહુ દૂર જવું હોય એ ચાલવામાં ઠાગા થયા કરે નહીં, ઘણો રસ્તો કાપવાનો હોય એને ઉતાવળે સરખી રીતે ચાલીને જલ્દી જલ્દી પહોંચવું પડે. એમ રસ્તો લાંબો છે મોક્ષ સુધી પહોંચવું છે એમ સમજીને એટલી ગંભીરતાથી એની શરૂઆત થવી ઘટે છે. એ પણ એક પ્રકરણ છે કે મુમુક્ષુતા કેવી રીતે શરૂ થાય છે અને જો યથાર્થ શરૂ થાય છે તો એમાં શું શું થાય છે એ પણ આખું પ્રકરણ છે, સમજવા જેવું છે. જરા વિસ્તારથી સારી રીતે સમજવા જેવું છે. જો એમ ન થાય તો આ જે રીતે ગાડી ચાલે છે એ રીતે ચાલવાની, કથા સુની સુની ફૂટ્યા કાન તો એને આવ્યું બ્રહ્મજ્ઞાન. એટલા એનું નામ મોક્ષ કહેવાય છે. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ એટલે કર્મથી છૂટવાનું કારણ, કર્મબંધનથી છૂટવાનું કારણ આવું કે મોહ રાગ દ્વેષ ઇત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી જીવને શુદ્ધત્વરૂપ પરિણમન થાય. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ છે. કર્મબંધનથી જીવ છૂટે છે એટલે કે સર્વ પ્રકારની પરાધીનતાથી જીવ છૂટે છે. એનું કારણ શું? કે જીવ મોહ રાગ દ્વેષ ઇત્યાદિ અનેક પ્રકારના જે વિભાવરૂપ જીવના અશુદ્ધ પરિણામ છે એ અશુદ્ધ પરિણામ મટાડે અને જીવ શુદ્ધપણે પરિણમે. શુદ્ધત્વ પરિણમન એટલે શુદ્ધપણે જો જીવ પરિણમે તો જીવને કર્મથી મુક્ત થવાનું એક કારણ ઉત્પન્ન થાય છે. કારણ યથાર્થ ઉત્પન્ન થાય તો કાર્યની ઉત્પત્તિ થાય છે. તેનું વિવરણ આમ છે કે એટલે તેનું વિવરણ એટલે વર્ણન આમ છે કે શુદ્ધત્વ પરિણમન સર્વથા સકળ કર્મનો ક્ષય કરવાનું કારણ છે. આત્માને જે શુદ્ધપણ ઉત્પન્ન થાય, પરિણામની અંદર જે શુદ્ધતા થાય, તે બધા જ કર્મોનો ક્ષય થવાનું કારણ છે. શુદ્ધતાની શરૂઆત થવી જોઈએ. જો શુદ્ધત્વ પણ શરૂ થાય તો સકળ કર્મનો મોક્ષ થાય, સકળ કર્મથી મોક્ષ થાય થાય ને થાય જ. કાલે ચર્ચામાં એવું શીખાય કે એક દેશ સ્વસંવેદન તે સર્વ સ્વસંવેદન અનુભવ પ્રકાશ માટે. એક દેશ સ્વસંવેદન એટલે જઘન્ય સ્વસંવેદન. ચોથા પણ સ્થાને ઉત્પન્ન થયેલો જે સ્વાનુભવ, એ સ્વાનુભવ પૂરેપૂરા અનુભવનું એટલે કેવળ જ્ઞાનનું કારણ થાય છે. એની આપણે કહ્યું કે શુદ્ધત્વ પરિણમન, શુદ્ધપણારૂપ પરિણમન એ સર્વથા સકળ કર્મનો ક્ષય કરવાનું કારણ થાય છે. એવું શુદ્ધત્વ પરિણમન સર્વથા દ્રવ્યના પરિણમન રૂપ છે, નિર્વિકલ્પ રૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણ નથી. આવું જે શુદ્ધ પરિણમન જીવને થાય છે તે દ્રવ્યના પરિણમન રૂપ છે. એટલે આના દ્રવ્યને સાથે લીધું. તમે પરિણમનની વાત કરો છો પણ દ્રવ્યનો શું એમ કહે છે? તો કે એ દ્રવ્યના જ પરિણમન રૂપ છે. જે શુદ્ધત્વ પરિણમન છે તે દ્રવ્યના જ પરિણમન રૂપ છે. એનાથી અમે દ્રવ્યને જુદું જોતા નથી. પર્યાય સાથે દ્રવ્યને જોવામાં પણ ઉપકારી છે અને પર્યાય રહિત દ્રવ્યને જોવામાં પણ ઉપકારીપણ છે. બંને નય છે અને બંને ન્યાય છે, અને બંને નય અને ન્યાયો આત્મામાં જ દોરી જાય છે, બીજે ક્યાંય દોરી જતા નથી. પરિણમને એક જ જગ્યાએ દોરી જાય છે. શું કહે છે કે એવું શુદ્ધત્વરૂપ પરિણમન તે સર્વથા દ્રવ્યના પરિણમન રૂપ છે, કથંચિત દ્રવ્યના પરિણમન રૂપ છે. જેવું દ્રવ્ય શુદ્ધ છે, જેવું સ્વભાવે દ્રવ્ય શુદ્ધ છે, એવું જ શુદ્ધત્વ પરિણમન છે. એટલે સ્વભાવરૂપ પરિણમન છે, સ્વભાવ સદૃશ પરિણમન છે. અને જે નિર્વિકલ્પ રૂપ છે એમાં વિકલ્પ નથી. વિકલ્પ નથી એટલે મનનો વિચાર નથી, ચિંતમન નથી, મનન નથી, મંથન નથી. જો મનથી પણ પાર એવું જે વિકલ્પથી પણ પાર એવું જે નિર્વિકલ્પ રૂપ શુદ્ધત્વ પરિણમન છે તો પછી વચનથી એને કેમ કહેવાય? મનથી વિચારી ન શકાતું હોય તો વચનથી કેવી રીતે કહી શકાય? જેને ચિંતનથી પાર હોવાને લીધે અચિંત્ય કહેવામાં આવે છે. જો તે પરિણમન અચિંત્ય છે તો પછી વચન દ્વારા કેવી રીતે કહી શકાય કે બહુ જ અલ્પ માત્રામાં, બહુ જ અલ્પ અંશમાં એના શબ્દો મળે છે અને માત્ર સંકેત રૂપે એ કહી શકાય છે? એટલા ઓછા શબ્દોમાં એ કહેવું પડે છે, કહેવાનું ઘણું બાકી રહી જાય છે. એવું આ શુદ્ધત્વ પરિણમન છે. નિર્વિકલ્પ રૂપ છે તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણ નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાન ગુણ, તે મોક્ષનું કારણ છે. આ જે મૂળ શૈલી ભગવાન કુંકુંડાચાર્ય દેવની છે અને અમૃતચંદ્ર આચાર્ય દેવની છે, બંને આચાર્ય દેવની જે શૈલી છે એ શૈલી ઉપર હવે આવે છે. આટલી પીઠિકા, આટલો પ્રસ્તાવના થયા પછી હવે વિષય ઉપર આવે છે કે આવું જે મોક્ષનું કારણરૂપ જે શુદ્ધપણારૂપ પરિણમન છે તે કહી શકાતું નથી. તેથી શું કરીએ કે જે કહી શકાતું નથી એને કઈક કહેવા જઈએ તો આ રીતે કહી શકાય ફક્ત કે જીવને જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે એ અનુભવ રૂપે જીવને કોણ પરિણામ આવે જેને શુદ્ધત્વ પરિણામ કહીએ જેને સ્વસંવેદન કહીએ એને કોણ પરિણામ આવે છે કે જીવનો જ્ઞાન ગુણ જીવનો જ્ઞાન ગુણ જીવને શુદ્ધત્વ રૂપે પરિણામ આવે છે જો આ સાધન લીધું એટલા માટે આ વાતનો અગત્યપણો છે અથવા મહત્વપણો છે કે સાધનની બાબતમાં આસ્તિક્ય દર્શનોમાં પણ ઘણા વિચાર થયેલો છે અને જૈન દર્શનમાં પણ ઘણા વિચાર થયેલો છે જોકે તે જૈનાભાષી રીતમાં જાય છે ઓલા તો ચોખ્ખા જ અજૈન થઈ ગયા છે પણ આ જૈનાભાષી અજૈન છે એવી પરિસ્થિતિ એમાં ઊભી થાય છે જેને સાધનની ભૂલ તેને સાધ્યની અવશ્ય ભૂલ જ છે કહેવાની જરૂર નથી અથવા જે સાધનમાં ભૂલો થયો છે તેને કદી સાચું સાધ્ય મોક્ષ રૂપે સાધ્ય એને સાધી શકાતો નથી એ નિયમબદ્ધ છે એમાં કાંઈ બીજો વિકલ્પ કરવા જેવો નથી તો આ જે સાધનનો વિષય છે એ 12 અંગના પ્રરૂપણમાં સર્વથી સૂક્ષ્મ છે એને વિધિનો વિષય કહો એને સાધનનો વિષય કહો એ સર્વથી સૂક્ષ્મ છે તો અહીંથી એ વાત ઉપાડે છે જીવ તો પાછળ અમુક શું જીવ તો સાવ અજાણ્યો એ અંધારામાં ઊભો છે અજ્ઞાન રૂપે અંધારામાં ઉભેલા જીવ સાધન શું આ અજ્ઞાનમાંથી બહાર નીકળવાનું સાધન શું ઓકે એક જ સાધન છે અને એ સાધનથી અહીંયા વાતની શરૂઆત કરવામાં આવે છે કે અનંત ગુણે શુદ્ધપણે પરિણમનારો જીવ એને શુદ્ધપણા રૂપે કોણ પરિણામ આવે છે કે જીવમાં એક જ્ઞાન ગુણ છે કે તેને શુદ્ધત્વ રૂપે પરિણામ આવે છે એટલે જ્ઞાન જ સાધન છે આત્માની સિદ્ધિ માટે એક જ્ઞાન જ સાધન છે જ્ઞાન સિવાય સિદ્ધિનું કોઈ સાધન નથી એ વાતને અહીં સ્પષ્ટ કરવામાં આવે છે એટલે જ્ઞાન ગુણ લીધો જ્ઞાન સ્વભાવ લીધો જ્ઞાનનું સ્વભાવપણે કાર્ય કરવું એ વાત લીધી અને બહુ પ્રારંભથી એ વિષયનું સ્પષ્ટીકરણ ગુરુદેવશ્રીએ તો પોતાના વચનોમાં અનેક જગ્યાએ કરે છે પરમાગમસારમાં એનું એક બે જગ્યાએ તારવવામાં આવી ગયું છે
શ્રદ્ધા અસ્તિત્વ આદિ કોઈ સાધન નથી
બીજા ગુણ સાધન નથી શ્રદ્ધા ગુણ સાધન નથી અસ્તિત્વ ગુણ સાધન નથી આનંદ ગુણ સાધન નથી દર્શન ગુણ સાધન નથી પણ જ્ઞાન ગુણ સાધન છે અનંત ગુણમાંથી કોઈ ગુણ સાધન વચનામૃત 236 અને મોક્ષને સમ્યક જ્ઞાન નહીં હોવાથી એના જ્ઞાનના પર્યાયને સમજણ કહેવામાં આવે છે સમ્યક જ્ઞાનીના જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે મોક્ષના જ્ઞાનને સમજણ વિધિ કહેવામાં આવે છે જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ થતું જાય છે ભાવ ભાષણ જ્ઞાનને ઉપયોગ છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે તેમ તેમ તે સાધન બળવાન થતું જાય છે અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે શું કામ થાય છે કે મોહ શિથિલ થતો જાય છે. એક મોહ એવો પર્યાય છે જીવનો, દૂષિત પર્યાય, કે જે છોડવો કઠણ છે, મટવો કઠણ છે, અને જીવને અનંત સંસારમાં રખડાવનાર એક મોહ જ છે. એ તો સૌથી મોટો દુશ્મન છે, તે મોહ છે. એ મોહનું બળ તોડવા માટે જ્ઞાન એક જ સાધન છે એમ અહીંયા ગુરુદેવ શ્રી પ્રતિપાદન કરે છે. એ વધતા જતા જ્ઞાન સામર્થ વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે, ભગવાન થઈને જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે, ત્યાં તો મોહ ઉભો જ નહીં રહી શકતો. એ તો દર્શનોને ખલાસ કરે છે. મોહમાં પણ દર્શનનો સૌથી બળવાન છે. દર્શનનો વિનાનો ચારિત્રમાં તો લૂલો લંગડો છે, કેળ ભાંગી ગઈ છે, એમાં તો કઈ તાકાત જ નથી. એટલે જ્ઞાન જ્યાં આગળ વધીને સમ્યકપણે પરિણમે, ત્યાં તો મોહનો સમૂહ જ નાશ પામે છે. માટે આ સવાલો મારે છે, માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, સિવાય જ્ઞાન બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. ત્રણેય કાળે જ્ઞાન જ લક્ષણ છે, ત્રણેય કાળે જ્ઞાન જ સાધન છે. મુમુક્ષુ જીવને જ્ઞાન સિવાય બીજું સાધનની તપાસ કરવાની, વ્યર્થ પરિશ્રમ કરવાની કોઈ જરૂરત નથી. પોતાની શક્તિને અને સમયને વેડફીને એટલા માટે આ બધી સત્પુરુષોએ કરુણા કરીને એકદમ પહેલેથી જ લાઈન દોરી આપી દીધી છે કે તું રસ્તે ચડ, નહીંતર બીજે રસ્તે જ કરી દઈશ. પંચાધ્યાયી કાળે પણ એ વિષયનું સ્પષ્ટીકરણ ઘણી ચર્ચા અને છણાવટને અંતે ઉત્તરાર્ધને 401 નંબરની વ્યાખ્યા આપેલી છે. પંચાધ્યાયી ઉત્તરાર્ધ 1700 થી વધારે ગાથાનો એ શ્લોકનો ગ્રંથ છે. એમાં ઉત્તરાર્ધને બંને થઈને 1700 થી વધારે છે. એમાં ઉત્તરાર્ધની 401 નંબરની ગાથા અથવા શ્લોક છે કે જ્ઞાનમ એકમ સાધનમ, શરૂઆત જ એમ કરે છે. જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધોચિત, આત્માના સાધનને અથવા વિધિની મીમાંસા કરવામાં આવે તો, મીમાંસામાં શું થાય છે, પારિભાષિક શબ્દ છે, ઊંડી વિચારણા, તાત્પર્યભૂત વિચારણા અથવા તંદુરસ્ત વિચારણાને મીમાંસા કરવામાં આવે છે. જો આત્માની વિધિ સંબંધીમાં કોઈ યથાર્થ વિચારણા કરવામાં આવે, ઊંડી મીમાંસા કરવામાં આવે, તો જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધોચિત, સ્વાનુભૂતિ એક હેતુશ્ચ, એ સ્વાનુભૂતિનો એકમાત્ર કારણ છે. તસ્માત્ પરમમ પદમ, માટે અમે જ્ઞાનને પરમ પદ છે એમ કહીએ છીએ. કેટલું બધું અવમાન કર્યું જ્ઞાન. અને ભગવાન કુંકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય તો એ શૈલી ઉપર સમયસારની રચના કરી કે આત્મા જ્ઞાન માત્ર છે, આત્મા જ્ઞાન માત્ર છે, આત્મા જ્ઞાન માત્ર છે, હું જ્ઞાન માત્ર છું, અહમ અયમ જ્ઞાન માત્ર ભાવો અસ્મિ. બસ અમે એવું ધર્મો કરશું, આપણે શરૂઆત ત્યાંથી કરી છે. સ્વાધ્યાય અહીંયા પણ રાજમલજી એમ કહે છે, જો સર્વ જ્ઞાનીઓનો એક મત છે, 2000 વર્ષ પહેલાના આચાર્યો, 1000 વર્ષ પહેલાના અમૃતચંદ્રાચાર્યો અને 400-500 વર્ષ પહેલાના રાજમલજીઓ કે 10 વર્ષ પહેલા ગુરુદેવે શું કર્યું તે લ્યો, બધું એક જ વાત આવવાની છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમ આવે છે જે જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણ જ મોક્ષનો કારણ છે તેનું સમાધાન આમ છે કે એ બાજુ એ વિષયમાં પણ ચોખવટ કરે છે કે તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે જીવના શુદ્ધત્વ પરિણામથી સર્વથા સંયુક્ત છે કેવું છે કે જે જ્ઞાને શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કર્યો એટલે કે જે જ્ઞાન દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખી એ પણ જ્ઞાન લક્ષણથી અનુભવ કર્યો એ પણ જ્ઞાનના સ્વસંવેદનથી એવું સરસ ક્યાં વાત આવે છે ઓળખાણ પણ જ્ઞાન લક્ષણથી વેદન પણ જ્ઞાનથી તો એવું જે શુદ્ધ સ્વરૂપના અવલંબનથી શુદ્ધ સ્વરૂપને અવલંબીને જે જ્ઞાન સ્વસંવેદન રૂપ અનુભવ રૂપ થયો એવું જે જ્ઞાન તે જ્ઞાન જીવના શુદ્ધત્વપણાના પરિણામથી સર્વથા સહિત છે તે જ્ઞાનમાં અનંત ગુણની શુદ્ધતા સાથે સાથે પરિણમે જ છે આખું જીવ દ્રવ્ય ત્યાં શુદ્ધપણે પરિણમી ગયું છે એમ કેવું એટલા માટે શ્રીમદજીએ સૂત્ર આપ્યું કે સર્વગુણાંશે સમ્યક ભવ એમના વચનોમાં આ શોધ નીકળેલી છે કે સર્વગુણાંશે સમ્યક ભવ સમ્યકપણું કોને કહેવું શ્રદ્ધાપૂર્ણને સમ્યકપણું કોને કહેવું સમ્યક્ત્વ એટલે અહીંયા સમ્યકપણું કોને કહેવું કે જેમાં આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન હોય એને સમ્યક્ત્વ કહેવું પણ આ જ્ઞાન ગુણથી એ વાત સમજાવે છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે જીવના શુદ્ધત્વ પરિણમનથી સર્વથા સહિત છે જે જ્ઞાનમાં શુદ્ધાત્માનું અવલંબન થયું અને જે જ્ઞાને અનુભવમાં સ્વસંવેદનપણે પોતાનો અનુભવ કર્યો તે જીવના સર્વગુણોના શુદ્ધપણાના પરિણમનથી સર્વથા એટલે એમાં કોઈ પણ શંકા કરવાની જગ્યા નથી સર્વથા સહિત છે જેને શુદ્ધત્વ પરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે સંદેહ નથી શું કહે છે કે જેને પોતાના શુદ્ધપણાનું પરિણમન છે કોઈ એમ કે અમારા પરિણમનની અંદર શુદ્ધતા અને પવિત્રતા પ્રગટ થઈ છે વિતરાગતા પ્રગટ થઈ છે પણ અમને સ્વસંવેદનની ખબર નથી અનુભવની ખબર નથી આત્માને આ પણ ચાલે છે માય અમે બધું છોડ્યું આખો સંસાર ત્યાગીને બેસી ગયા છે હવે તો અમારે ક્યાં અશુદ્ધતા રહી હવે અમારામાં કઈ અશુદ્ધતાનો પ્રશ્ન જ નથી બધું છોડીને બેઠા છે તો સ્વસંવેદન તમને થયું આત્માનો અનુભવ થયો એ તો ખબર જ નથી અમને એવું કદી બધું નથી આપ કેવી રીતે ઉલટાવીને વાત કરે છે કે આવું પણ જગતમાં ચાલે છે
ભાઈ અહીંયા એમ કહેવા માંગે છે કે જ્ઞાન પરિણમન શુદ્ધ પરિણતિ સહિત જ છે પરિણતિ સમજવી શુદ્ધત્વની
મોક્ષ માર્ગમાં તો શું છે કે અનંત ગુણની શુદ્ધ પરિણતિ છે પરિણમન એટલે અહીંયા પરિણતિ જ છે પરિણતિ બરાબર છે શુદ્ધત્વ છે એને પરિણતિ છે એમ એમ કે ઉપયોગ સાથેના પરિણામ વિશે મેં વાત લઈ કે પરિણતિની વાત લઈ પરિણામ રૂપ છે પરિણમન રૂપ છે એમ કહેવું છે પરિણામ રૂપ છે અને પરિણમન રૂપ છે એટલું જ નહીં એ જીવના મુખ્ય પરિણમન રૂપ અંશ છે એને મુખ્ય પરિણતિ પણ કહેવામાં આવે છે એને મુખ્ય પરિણતિ કહે છે
જેમાં ઉપયોગ કોઈ ગૌણ પણ ઉપયોગ
ગૌણ જ છે જે બહાર બાજુનો ઉપયોગ જાય છે તે ગૌણ જ છે, એનું કાંઈ બળ નથી અને એનું કાંઈ મૂલ્ય નથી, એની કોઈ ગણતરી નથી, એટલે ગૌણ છે. ગણતરી નથી એટલા માટે તો એને અબંધ કહેવામાં, કે સમ્યક દ્રષ્ટિ અબંધ છે, જાઓ સમ્યક દ્રષ્ટિ અબંધ છે. બંધના અધિકારમાં, ગિરજરાના અધિકારમાં સમ્યક દ્રષ્ટિને અબંધ કહેવામાં આવે, એનું કારણ લીધું છે સોગાનીજી એક પત્રની અંદર લીધી છે. પત્ર નંબર 33 નો છે, 1962 ના ડિસેમ્બરમાં લખાયેલો પત્ર છે. એમાં સાત બોલ છે, એમાં છઠ્ઠો બોલ છે. વૃત્તિ અપેક્ષા વિકારીથી મુખ્યતા વાળે છે, જે ધર્માત્મા છે, બાહ્ય અંશમાં પરિણામના બાહ્ય અંશમાં દેવ ગુરુ શાસ્ત્ર તરફની બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ હોય, કે ચાલો પૂજા કરીએ અને પૂજા કરતા હોય ધર્માત્મા, આરતી કરતા હોય, સ્તુતિ કરતા હોય, તો બાહ્ય અંશમાં એ બુદ્ધિપૂર્વક વિકલ્પ વાળી પ્રવૃત્તિ સ્પષ્ટ જોવામાં આવે છે, જેમાં રાગનો અંશ મુખ્ય જોવામાં આવે છે. મુખ્ય વૃત્તિ નથી કેવા છે ધર્મી, વૃત્તિ અપેક્ષા એ કેવા છે ધર્મી, કે જેની વૃત્તિ ત્રિકાળીની મુખ્યતા વાળી છે, જેને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને મુખ્ય કર્યો છે પોતાની વૃત્તિમાં, તેવા ત્રિકાળીની મુખ્યતા વાળી વાળા ધર્મીને સહજપણે જ इस मुख्य आश्रित वृत्ति की ही मुख्यता रहती है और वर्तती है. एने तो ये मुख्य आश्रित जो वृत्ति परिणति जे कहोते ये परिणमन थयो तेनी मुख्यता रहे छे, तेनी मुख्यता वर्तते वर्ते छे, भले बाहर मां उपयोग नी अंदर बीजी प्रवृत्ति रागादी ने કે અન્ય પદાર્થ સાથેની આરોગ્ય ચડાવે વગેરે મનોવચન કાયાના યોગની પ્રવૃત્તિ વાળી વૃત્તિ હો તો પણ એને તો મુખ્ય આશ્રિત વૃત્તિ જ મુખ્ય વર્તે છે, બાકી બધી વૃત્તિ ગૌણ વર્તે છે. એમ જ છે, એ જ ધર્મીનું સ્વરૂપ છે. ધર્મીને એ રીતે જોવાય, એ રાગ કરે છે ને દ્વેષ કરે છે ને મોહ કરે છે એમ જોવામાં આવતા નથી, કેમ કે એની મુખ્યતા નથી, એને કહે ગમતા છે.
આનો મતલબ એમ નહીં થયો કે જે બી હોય તે આપણો જે ધ્રુવ સવા પોતાનો જે સ્થિર છે તે હમેશા આ બહારમાં રહેવું જોઈએ, ક્યારે પૂજા કરે ક્યારે ભક્તિ કરે, આ પોતાના ભાવ બધા પોતાના પોતાને માટી છે, પોતાની નિકામ આવે છે.
મુખ્ય રહેવું જોઈએ,
મુખ્ય રહેવું જોઈએ
એટલા માટે કે એ એટલો મહાન છે. જે મહાન હોય એને ગૌણ કરવામાં આવે તો તે વિપરીત છે. ત્રિકાળી શુદ્ધાત્મા શુદ્ધ સિદ્ધ પદ સ્વરૂપ છે, સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છે, અને સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ હોવાથી એનાથી કોઈ મુખ્ય થવાનું કારણ નથી, મુખ્ય રાખવાનું પણ કારણ નથી, તો એને મુખ્ય કરવું તે યોગ્ય છે, ન્યાય સંપન્ન છે, ન્યાયયુક્ત છે. એને ગૌણ કરવું તે વિપર્યાસ છે, અન્યાય છે એટલું નહીં કે એ વિપર્યાસ છે. અહીંયા શું શૈલી લીધી છે એમને, કે જે જીવને શુદ્ધપણા રૂપ રૂપ પરિણમન હોય, શુદ્ધત્વ પરિણમન એટલે શું, કે જે જીવને શુદ્ધપણા રૂપ પરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ તો અવશ્ય હોય જ, એને શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ ન હોય અને એને શુદ્ધતા પ્રગટિ હોય એ વાત માનવા જેવી નથી. આજુ જ્ઞાનની પ્રધાનતા કેટલી છે. શુદ્ધતા હોય એને જ્ઞાન હોય જ, જેને જ્ઞાન હોય એને જ શુદ્ધતા હોય, શુદ્ધતા હોય ને જ્ઞાન ન હોય એવું બધું નથી. અહીંયા જ્ઞાન તે અનુભવ જ્ઞાન લેવું, અહીંયા જ્ઞાન તે સસંવેદન જ્ઞાન લેવું અથવા શુદ્ધ સ્વરૂપને અવલંબીને ઉત્પન્ન થયેલું જ્ઞાન લેવું એમાં સંદેહ નથી. અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી. જો કોઈ એમ કહે કે અમને શુદ્ધતા થઈ છે કેમ કે અમે ઘણો ત્યાગ કર્યો છે, ગ્રહણ કરીએ એમાં રાગ થાય પણ ત્યાગ કરીએ એમાં ક્યાં રાગ થાય એમ કહે છે, માટે અમને શુદ્ધતા છે. તો કે અનુભવ છે તેને શુદ્ધતા છે, શુદ્ધતા છે તેને અનુભવ છે. અન્યથા સર્વ પ્રકારે અનુભવ હોતો નથી. તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. અહીં સ્થાપી વાત છે કે તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. અત્યારે સાક્ષાત મોક્ષ ન થાય એમ લાગે કે આ તો બહુ મોટી વાત છે, અમારું ગજું નથી, પણ અનુભવ કરવાનું તો થઈ શકે છે અને અનુભવ તો કરી રહ્યો છે, ભલે વિપરીત પણ અનુભવ તો કરી જ રહ્યો છે. અનુભવ ન કરતો હોય તો પણ એમ કહેવાય કે મને મારે અનુભવ કરવો ક્યાંથી, લાવવો ક્યાંથી, પણ હું વિપરીત અનુભવ તો કરી જ રહ્યો છું.
અહીંયા સર્વથા પ્રકારે કહીને શું કહેવાનું,
અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી. એટલે કે કોઈ એમ કહે કે શુદ્ધપણું શુદ્ધપણું છે પણ અમને અનુભવ નથી, અથવા તો શુદ્ધ અન્યથા એટલે બીજી રીતે સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી. અનુભવને અને શુદ્ધિને અવિનાભાવી સંબંધ છે એમ. સર્વથા પ્રકારે એટલે અવિનાભાવી સંબંધ છે. કોઈ એમ કહે કે અમને અનુભવ થઈ ગયો છે અને અનુભવ થઈ ગયો હોવાથી અમે તો અનુભૂતિની મસ્તીમાં હવે ગમે તેમ વર્તી અને અમને કઈ વાંધો નથી એમ નથી. આમાં બે રીતે વિપરીત થાય છે. કોઈ એવા જીવો પણ જગતમાં છે એમ કે છે કે હવે અમે અધ્યાત્મની મસ્તીમાં છીએ, હવે અમે ગમે તેમ વર્તી અમને કઈ વાંધો નથી. તો કે એવું ચાલતું નથી. તો કોઈ એવા જેવો પણ જગતમાં છે કે અમે અમને બધું ત્યાગીને બાવા થઈને બેસી ગયા છે, અભિનંદન લઈ લીધું છે, હવે કાંઈ કેલ્પુષ માત્ર પરિગ્રહ રાખ્યો નથી, માટે કેમ કે અમને કોઈ ચીજનો રાગ રહે નથી, માટે અમને શુદ્ધિ છે. તો અનુભવ છે, અનુભવ હોય તો શુદ્ધત્વ છે, અનુભવ ન હોય તો શુદ્ધત્વ નથી. શુદ્ધત્વ હોય ત્યાં અનુભવ હોય જ, અનુભવ હોય ત્યાં શુદ્ધત્વ હોય જ, એને અવિનાભાવી પણ કહેવામાં આવે છે એમ કહેવું છે. સર્વથા એટલે એકાંતે એમ જ હોય, બીજી રીતે હોય શકે નહીં. તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. આમ કરીને સર્વાઓ એ લઈ ગયા કે જે અહીંયા શુદ્ધ સ્વરૂપનો આત્માના સ્વરૂપનો અનુભવ કરવાનો આવે તો અહીંયા મોક્ષનું કારણ ઉત્પન્ન થઈ ગયું, અથવા સિદ્ધ પદનું અહીંયા રિઝર્વેશન થઈ ગયું. આરક્ષણ કહે છે ને, પહેલેથી સીટ પાકી થઈ જવી, સિદ્ધાલયમાં પોતાની જગ્યા નક્કી થઈ ગઈ. જેને અહીંયા સ્વાનુભવ થયો તેને મોક્ષ નક્કી નક્કીને નક્કી થઈ ગયો, એને પ્રતીતિ આવી જાય છે. એ વાત તો કાલની ચર્ચામાં અનુભવ પ્રકાશમાં સારી રીતે ચાલ્યું છે કે એને તો પ્રતીતિ વિશ્વાસ ખાતરી આવી જાય છે કે મારો મોક્ષ હવે અલ્પકાળમાં થઈ ગયો, એ મોક્ષનું કારણ છે. અહીં અનેક પ્રકારના મિથ્યાદ્રષ્ટિ જીવો નાના પ્રકારના એટલે અનેક પ્રકારના વિકલ્પો કરે છે, એટલે જુદી જુદી રીતે વિચારે છે. મિથ્યા દ્રષ્ટિ જીવો બીજી રીતે વિચારે છે અથવા ખોટો વિચાર કરે છે, ખોટો રસ્તો પકડે છે. ઉપાયની બાબતમાં, માર્ગની બાબતમાં તે સાચો રસ્તો ગ્રહણ કરતા નથી, એવી રીતે અનેક પ્રકારના વિકલ્પો કરે છે. તેથી તેમનું સમાધાન કરે છે, તે બાબતનું સમાધાન અહીંયા કરવામાં આવે છે. કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ એમ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષ માર્ગ છે. જે કોઈ કર્ણાનુયોગના વિદ્વાન છે તે એમ કહે છે કે કર્ણાનુયોગ તો વાંચો, તમારે જો કઈ મોક્ષનો માર્ગ જોતો હોય એટલે મોક્ષનો ઉપાય કરવો હોય તો પહેલા કર્ણાનુયોગ વાંચો. જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણો તો મોક્ષ માર્ગ પ્રગટ થશે. તો કોઈ કહે છે કે બંધનું સ્વરૂપ જાણીને એવું ચિંતન કરવું, બંધનું સ્વરૂપ જાણ્યા પછી એવી રીતે ચિંતન કરવું કે આ બંધ હવે મને ક્યારે છૂટશે અને કઈ રીતે છૂટશે, એની જે ચિંતા તે મોક્ષનું કારણ છે. આ કર્ણાયુગના અભ્યાસને દ્રષ્ટાંતમાં લીધા છે રાજમંદિરે. કેમ કે સામાન્ય રીતે શાસ્ત્રનું અધ્યયન કરનાર જીવ હોય છે અને વધારે વિશેષ અધ્યયન કરનાર જીવને જ્ઞાનનો ક્ષોક્ષમ હોય છે, અને જેને વધારે ક્ષોક્ષમ હોય છે તે મોટા ભાગે પોતાના ક્ષોક્ષમ શક્તિનો ઉપયોગ કર્ણાનુયોગમાં કરે છે. કેમ કે ત્યાં એનો વપરાશ છે, બીજી જગ્યાએ એનો એટલો વપરાશ નથી. કર્ણાનુયોગમાં ગણિતની માથાકોળ ઘણી છે તો ત્યાં એની શક્તિનો એ ઉપયોગ કરે છે અને પછી એનું મહત્વ એ આપે છે. જેવો કર્ણાનુયોગમાં આમ કર્યું છે, જેવો કર્ણાનુયોગમાં આમ કર્યું છે, કર્ણાનુયોગ આમ કહે છે. આટલું બધું મહત્વ કેમ આપો છો? કે મોક્ષનો માર્ગ છે માટે એનું મહત્વ આપીએ છીએ, અમે અંધાંધા મહત્વ આપતા નથી. આવું કહે છે જે જીવો તે જૂઠા છે અને મિથ્યા દ્રષ્ટિ છે. આવું જે જીવો કહે છે તે પહેલા એમ કહ્યું કે જૂઠા છે, એ માર્ગને ઉપાયને જાણવામાં ભૂલા પડેલા છે, માર્ગને ચૂકી ગયેલા છે અને એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે એવું બંધનનું સ્વરૂપ જાણવું કે બંધની ચિંતા કરવી એ ખરેખર મોક્ષનું કારણ નથી. તો મોક્ષનું કારણ જીવનું છે તેવું કહે છે. તો મોક્ષનું કારણ શું છે? આ વેદ વિજ્ઞાન મોક્ષનું કારણ છે એ વાત લઈ જવી છે અમને. એટલે આટલી બધી લાંબી ચર્ચા કરી, પહેલા મોક્ષના સ્વરૂપની વાત કરી, મોક્ષના કારણરૂપ એ જ્ઞાન છે એની વાત કરી, સાધન જ્ઞાન છે એની વાત કરી, એમાં એ સિવાયનો બીજો વિચાર કરે છે જે ભૂલા પડેલા છે એમ પણ વાત કરી. હવે વિષયની શરૂઆત કરે છે, જે આ શ્લોકનો પ્રસ્તુત વિષય છે એ અહીંથી શરૂ કરે છે. આટલી પ્રસ્તાવના કર્યા પછી આવું જે જીવો કહે છે તે જીવો જૂઠા છે અથવા મિથ્યા દ્રષ્ટિ છે, મોક્ષનું કારણ તો જીવનું છે તેવું કહે છે. મોક્ષ થવા માટેનું અનન્ય કારણ, સૈદ્ધાંતિક કારણ, નિશ્ચય કારણ, વૈજ્ઞાનિક કારણ આ પ્રકારે છે, બીજા કોઈ પ્રકારે નથી. એ આચાર્ય મહારાજ પોતાના શબ્દોમાં હવે પછી કહેશે, એનું સંબોધન કરે છે. સામાન્ય તો જુદું કહેવું છે કે તે બંને દીપક છે, એ પ્રશ્નમાં પેટા પ્રશ્નો છે. એમાં પર્યાયનું સામાન્યત્વ અને જ્ઞાનનું સામાન્યત્વ. પર્યાયનું સામાન્યત્વ એટલે કોઈ ગુણની પર્યાયનું સામાન્યત્વ લેવું છે કે દ્રવ્યની પર્યાયનું સામાન્યત્વ લેવું છે, પ્રશ્નકારને એ પ્રશ્નમાં સ્પષ્ટ નથી. જ્ઞાન ગુણની પર્યાયમાં જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ એમ બે પ્રકાર હોય છે. અને જે સાધન છે અને લક્ષણ છે એ જ્ઞાનમાં છે, એટલે જ્ઞાનથી શાસ્ત્રની અંદર બધી વાતો સમજાવવામાં આવી છે. જેનો પ્રશ્ન છે એ સ્પષ્ટ કરી શકે છે કે પર્યાયનો સામાન્યત્વનો એ શું પૂછવા માંગે છે. કોઈ એક બીજા ગુણને પર્યાયનું સામાન્યત્વ પૂછવું છે કે દ્રવ્યની પર્યાયનું સામાન્યત્વ
પૂછવું
છે? અંતરંગમાં ત્યાં જ્ઞાન નિવાસ છે, અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી એમ જે વાત છે 126 કલાકમાં ચાલી, એના અનુસંધાનમાં જો વિચારીએ તો અનુભવ તે જ્ઞાનની પર્યાય હોવાથી અહીંયા અંતરંગમાં જે જ્ઞાન સામાન્યનો વેદનરૂપ અનુભવ છે એ જ્ઞાનની અંતરંગ પર્યાયમાં છે, પણ એ જ્ઞાનની બહિરંગ પર્યાયમાં નથી. એટલે ત્યાં જ્ઞાન સામાન્ય રહેવું છે. તો એ જ્ઞાનનો સામાન્યત્વ, જ્ઞાન ગુણનો સામાન્યત્વ, એટલે જ્ઞાન પર્યાય અને જ્ઞાન ગુણ એમ એમ પૂછવું છે ને, પૂછવું તો એમ છે ને કે જ્ઞાન પર્યાયનો સામાન્યત્વ અને જ્ઞાન ગુણનો સામાન્યત્વ જુદું છે કે બંને એક જ છે, એમ પ્રશ્ન છે ને.
કારણ શું પર્યાય?
ના, કારણ શું પર્યાય નથી. કારણ શું પર્યાય તો ત્રિકાળનો અંશ છે. જ્યારે જ્ઞાન સામાન્ય છે તે જ્ઞાન પર્યાયનો અંશ છે, પેલો દ્રવ્યનો અંશ છે. કારણ શુદ્ધ પર્યાય તે દ્રવ્યનો અંશ છે અને જ્ઞાન સામાન્ય તે જ્ઞાન પર્યાયનો અંશ છે, એમ છે. એટલે જ્ઞાન પર્યાયનું સામાન્યપણું અને જ્ઞાન ગુણનું સામાન્યપણું એ જુદું જુદું છે, એ બંને જુદું જુદું છે, એક નથી. એક શક્તિ રૂપે છે, જુદું જુદું છે. એટલે કઈ રીતે છે કે જ્ઞાન ગુણનું સામાન્ય છે તે શક્તિ રૂપે છે અને જ્ઞાન પર્યાયનું સામાન્ય છે તે વ્યક્તિ રૂપે છે. એમ શક્તિ વ્યક્તિનું ત્યાં સુધી આપણું છે. દ્રવ્ય જ પર્યાયમાં વ્યાપે છે અથવા વિશેષ કાળે જ અન્વયપણું છે. તે રીતે જ્ઞાનના વિશેષાકારના સમયે જ્ઞાનનું સામાન્યપણું તે ગુણનું સામાન્યપણું કહેવું છે. હવે શું છે પ્રશ્નને જરા આપણે પૃથક્કરણ કરીને વિચારીએ કે દ્રવ્ય જ પર્યાયમાં વ્યાપે છે એવી જે વાત આવે છે તે બે અપેક્ષાએ છે. એક પ્રમાણની અપેક્ષાએ પણ છે અને એક સ્વભાવની અપેક્ષાએ પણ કથનચિત છે. જેમ કે જ્ઞાન લક્ષણમાં જ્ઞાન સ્વભાવનો અંશ વ્યક્ત છે, જ્ઞાન પર્યાયમાં સ્વભાવ અંશ વ્યક્ત છે. તો જેવો સ્વભાવ અંશ જ્ઞાન પર્યાયમાં વ્યક્ત છે તેવો જ સ્વભાવ અંશ અથવા તેવો જ સ્વભાવ દ્રવ્યગુણમાં પણ વ્યાપેલો છે, તો પણ તે સ્વભાવ દ્રવ્યના ભેદરૂપ નથી, ગુણના ભેદરૂપ નથી અને પર્યાયના ભેદરૂપ નથી, માટે તે નિર્ભેદ છે. એક તો એવી અપેક્ષા છે. બીજી એક અપેક્ષા એવી છે કે પ્રમાણનો જે દ્રવ્ય છે એ દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલું છે, વ્યાપે વ્યાપક ભાવે વ્યાપેલું છે. એટલે પર્યાયને પણ દ્રવ્યાર્થિક નહીં જોઈ શકાય છે, ગુણને પણ દ્રવ્યાર્થિક નહીં જોઈ શકાય છે. દ્રવ્યને તો દ્રવ્યાર્થિક નહીં જોઈ શકાય છે, પણ પર્યાયને પણ દ્રવ્યાર્થિક નહીં જોઈ શકાય છે. કે અનાદિ અનંત પર્યાયનો પિંજ તે દ્રવ્ય છે. આજે પ્રબંધનજીએ કહ્યું કે પર્યાયને દ્રવ્યાર્થિક નહીં કથન કરીને કહ્યું છે. એટલે એ રીતે પણ દ્રવ્ય જ પર્યાયમાં વ્યાપે છે એમ કહી શકાય, એમ બે અપેક્ષા એ કહી શકાય. સામે વાંચનકારો તો આ બધા પ્રશ્નો આવે સામે સ્પષ્ટીકરણ હોય તો મૂંઝાવાનું ન થાય. અથવા વિશેષ કારણ અન્વયપણું છે તે રીતે જ્ઞાનના વિશેષાકારના વિશેષ આકારના સમયે જ્ઞાનનું સામાન્યપણું છે તે ગુણનું સામાન્યપણું કેવું છે એવું પણ પ્રશ્ન ખરેખર તમે દોહરાવેલો છે એમાં કે જ્ઞાન જ્યારે અનેક ગુણ્યાકારે પરિણમે છે ત્યારે જ્ઞાન સામાન્યપણું ગુણનું કેવું છે કે પર્યાયનું કેવું છે કે અહીંયા જે કેવું છે તે પર્યાયનું કેવું છે. અન્વય તે દ્રવ્ય છે એક દ્રવ્યની પરિભાષા છે કે અન્વય છે તે દ્રવ્ય છે. જો અન્વય છે તે દ્રવ્ય છે એમ ન લેવામાં આવે તો પર્યાયના વ્યતિરેકોથી જેટલા પર્યાય ભિન્ન ભિન્ન થાય તેટલા દ્રવ્યો થઈ જાય. પણ અન્વય તે દ્રવ્ય હોવાથી પર્યાયના વ્યતિરેકોમાં કોઈ પણ ટુકડા થતા નથી. વ્યતિરેકો એટલે જુદા જુદા પણ સામાન્ય છે અને એક જ્ઞાનનું અંતરમ છે તે સામાન્ય છે. બે રીતે સામાન્ય બંને છે. સામાન્ય કહેવાય બંને સદૃશ ભાવે છે અને બંને એકબીજાથી અતિ નિકટ છે. નિકટ છે એટલે વચ્ચે કોઈ ઇન્દ્રિયનું માધ્યમ નથી જે ઉપયોગને છે એવું નથી. જ્ઞાન સામાન્ય નથી, એ તો સીધું જ આત્માના પ્રદેશોથી બહાર નીકળતું જ્ઞાન છે. કોઈના આધારને અવલંબનને નિમિત્તને મદદને સહાય વિના એમ છે.
તે જ વેદક
પછી જે બહાર ઉપયોગ થાય છે એને ઇન્દ્રિયનું નિમિત્તને સહાયની મદદ પડે છે. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાન ના તિરુભાવ છે. જયારે જ્ઞાન માત્ર નો અનુભવ કરવામાં આવે છે 14:15 છે કથા 15 ટીકા વિષય 15 પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે છે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આ જે શબ્દાર્થ છે કથાનો એ આ રીતે છે. હવે એક બીજો અહીંયા વિચારવા યોગ્ય ભાવ વિચાર છે તે આટલો છે કે દ્રવ ગુણ અને પર્યાય એ સંબંધે જે કઈ વિચારણા છે તે વસ્તુનું બંધારણ સમજવા માટે છે. વસ્તુનું બંધારણ સમજ્યા પછી અવલંબનભૂત વિષય શું છે, વેદનભૂત વિષય શું છે એ પ્રકારે એને પ્રયોજનની દ્રષ્ટિએ સમજવું રહે છે. પછી જ્યારે ખરેખર આરાધનારૂપ કાર્ય કરવામાં આવે છે ત્યારે એ દ્રવ્યગુણ પર્યાયના ભેદોનું પ્રયોજન નથી. એ દ્રવ્યગુણ પર્યાયના ભેદોનું જે સમજણ અને જ્ઞાન તેને ગૌણ રાખવું જોઈએ. આટલી આ પ્રકારની પદ્ધતિ છે સમજણની ભૂમિકાની અથવા પ્રથમ ભૂમિકાની. જો એ પ્રકારે ન થાય તો જ્યાં જ્યાં અધ્યાત્મનો વિષય અંગીકાર કરવો છે અને જ્યાં જ્યાં આરાધનાની સમીપ જવા ત્યાં ત્યાં જે વિચાર વિકલ્પ બંધ કરવાની જે પ્રોસેસની પરિસ્થિતિ હોવી જોઈએ એ પ્રોસેસથી વિરુદ્ધ વિકલ્પ વિચારનો પ્રોસેસ ચાલુ રહી જશે. કેમ કે આરાધનાની શરૂઆત નિર્વિકલ્પ સ્વાનુભવથી થાય છે એટલે સમજણ અને વિચારણાની પદ્ધતિ પણ એવી હોવી જોઈએ કે જે વિચાર અને વિકલ્પોને શાંત કરે. જો વિચાર અને વિકલ્પોને શાંત ન કરવામાં આવે તો નિર્વિકલ્પ દશા થાય કેવી રીતે?
અને જો આવી બધી વાતો સમજી અને વિચાર અને વિકલ્પો વૃદ્ધિગત થઈ જાય તો પણ એ વિકલ્પતા કેવી રીતે આવે? એટલે જે વિચારની ભૂમિકામાં વિચાર પદ્ધતિ છે એની પણ એક લાઈન દોરી છે, આ લાઈન દોરીથી કામ થાય છે. આ એક કાર્ય પદ્ધતિનો વિષય છે, વિધિનો વિષય છે. આપણી પ્રસ્તાવના એટલા માટે કરવી જરૂરી છે કે આ 15મી ગાથા છે એ વિધિના વિષય રૂપે છે. ત્યારે હવે આપણે આ ગાથાના વિષય ઉપર જઈએ તો કે આ જીવને સંયોગોની એટલી બધી મુખ્યતા છે, પોતાના ઉદયરૂપ સંયોગોની એટલી બધી મુખ્યતા છે કે જીવ એની ચિંતામાંથી છૂટવો મુશ્કેલ છે, એની વિચારણામાંથી છૂટવો મુશ્કેલ છે. એ ચિંતામાં રાગાદી ભાવને એટલી બધી તીવ્રતાને તારતમ્યતાને ચીકણાય છે કે એ ચીકાશમાંથી જીવ છૂટી શકે એવું નથી. એ સંયોગો અને સંયોગો આશ્રિત જે રાગાદી ચીકાશના પરિણામ એ બંનેને ગૌણ કરીને હવે ત્રીજી વાત ઊભી થાય છે, જ્ઞાનમાં જણાતા જ્ઞાકાર એને અહીંયા જ્ઞાન વિશેષ કહ્યું છે, એનો પણ જીવને આવિર્ભાવ છે. ખાસ કરીને જીવને ઘણું જાણવું એ વૃત્તિ કેટલી બધી છે, એના ઉપર તો મોટા મોટા ઉદ્યોગો ચાલે છે, અખબારો ચાલે છે, ટેલિવિઝનના ઉદ્યોગો ચાલે છે, શેના ઉપર ચાલે છે કે જીવોને જાણવાની વૃત્તિ ઘણી છે. એને કાંઈ લેવા દેવાનું હોય તો તેઓ સવારમાં છાપું પહેલા અને ચાનો કપ પછી ત્યાંથી શરૂઆત થાય છે, સવાર ત્યાંથી પડે છે. અને શાસ્ત્રના ક્ષેત્રમાં કોઈ પ્રવેશે છે તો પણ ઘણું જાણવું, અનેક જાણવું, ખૂબ જાણવું, એવું જાણવું, બધું જાણવું, બધું જાણવું, બધું જાણવું છે. મૂળ તો શું છે એનો? કેવળ જ્ઞાન સ્વભાવ છે એટલે એને બધું જાણવું છે, પણ એને પર બાજુ ઉપયોગ લંબાવીને જાણવું એ જાણવાની બધું જાણવાની રીત ખોટી છે. સ્વ બાજુ લંબાઈને જાણવાની રીત સાચી છે, એટલે રીત ઉલટી છે. એટલે અહીંયા રીતનો વિષય ચાલ્યો છે, 15મી ગાથામાં વિધિનો વિષય ચાલ્યો છે, કાર્ય પદ્ધતિ કેવી બની. તો કાર્ય પદ્ધતિને વળગતી સંબંધિત આ ગાથા છે એમાં એમ કહે છે કે તું ઉદયમાં થયેલા સંયોગો ઉદય ભાવ એ તો ગૌણ કર એટલું નહીં, પણ તારા જ્ઞાનમાં જે જે જ્ઞેયના પ્રતિબિંબો આવે અને જ્ઞાન વિશેષમાં અનેક જ્ઞાકારો રૂપ જ્ઞાનાકારો ઉત્પન્ન થાય એને પણ તું ગૌણ કર, શિરોભૂત કર એટલે એને ગૌણ કર. કાઢી નાખે એમ નહી, દેખાવા છતાં નહીં દેખાવા બરાબર પરિસ્થિતિનો દ્રષ્ટિકોણ ઉભો કર તો એ કેવી રીતે થશે કે જ્ઞાન સામાન્યના આવિર્ભૂત થશે? જો જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય તો જ જ્ઞાન વિશેષનો તિરોભાવ થાય, કેમ કે બંને પર્યાયમાં જ આવિર્ભાવ ને તિરોભાવ પર્યાયમાં થાય છે, દ્રવગુણમાં થતા નથી. એટલે આ વિષય દ્રવગુણનો નથી પણ પર્યાયનો છે, એ આવિર્ભાવ અને તિરોભાવ શબ્દથી સૂચિત થાય છે અથવા પ્રસિદ્ધ થાય છે. જો કે અહીંયા જ્ઞાન સામાન્યના આવિર્ભાવનો વિષય ચાલ્યો એટલે ત્રિકાળીનું અવલંબન લેવાનું હોવાથી જ્ઞાન સામાન્ય તે દ્રવ અથવા જ્ઞાન ગુણ એમ લેવાનો સહેજે વિચાર આવે તે સંભવ છે, પણ એ વિષયમાં દુર્દેવ સાથે સીધી ચર્ચા પણ થયેલી છે, પ્રત્યક્ષ ચર્ચા પણ થયેલી છે કે અહીંયા પર્યાયની વાત છે, અહીંયા જ્ઞાન સામાન્ય એટલે દ્રવની વાત નથી, એ સ્પષ્ટ થયેલું છે.
એટલે એને આલંબન આવે છે, એ આલંબન લેતી પર્યાય એ સામાન્ય રૂપ છે એમ કેવું છે ને?
એ પણ સામાન્ય સદ્રશ સામાન્ય રૂપ થઈ જાય છે, એટલે આમાં એક સાથે બે કામ છે કે જ્ઞાન સામાન્ય તો જ્ઞાન સામાન્ય ની પર્યાય ના ત્રિકાળીનું અવલંબન ત્યારે હોય છે ખરી, પણ તિરોભૂત હોય છે.
તો એનો આવિર્ભાવ જયારે થાય ત્યારે સામાન્ય એવો જે સ્વભાવ એનો અવલંબન અવિનાભાવીપણે હોય જ છે અને એ સામાન્ય નો આવિર્ભાવ થાય છે અને વિશેષ મૂર્તિનો ભાવ થઈ જાય છે. એટલે પર્યાયથી કેવું હોય તો એમ કહેવાય કે જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કરશે. દ્રવ્યથી એમ કેવું હોય તો સામાન્ય દ્રવ્યનો આલંબન લે તો તને સામાન્યનો આવિર્ભાવ થશે અને વિશેષનો. એ તો પ્રથમની પદ્ધતિની વાત થઈ. પરિસ્થિતિ તો જે છે તે છે, તો પરિસ્થિતિમાં જે મિથ્યાત્વ અવસ્થા છે એમાં દ્રવ્યનું આલંબન નથી. તો કે ત્યાં જ્ઞાન સામાન્ય છે કે છે જ નહીં? તો કે છે ખરું, પણ તિરોભૂ છે. આટલી વાત છે વિશેષ. એટલે જ્ઞાન નું જે જ્ઞાન સામાન્યમાં વેદન છે એ તિરોભૂત રહે છે, ગ્રહણ થતું નથી, અનુભવાતું નથી, પકડાતું નથી. નાશ નથી થયો, નાશ થાય તો વસ્તુ નો નાશ
થાય.
પણ એમ બની શકતું નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અબાળરૂપા રીતે મિથ્યા દ્રષ્ટિઓને પણ અનુભવમાં આવતો હોવા છતાં, બીજું કે નિરંતર અનુભવમાં આવતો, ક્યારે નિરંતર અનુભવમાં આવતો હોવા છતાં પણ પરમા અને રાગમાં અથવા જ્ઞાન વિશેષમાં સ્વપણો હોવાને લીધે એને તે વેદાતો હોવા છતાં વેદાતો નથી. અને જગતમાં પણ પરિસ્થિતિ શું છે કે કોઈના પૂર્વજોએ ઘરની અંદર ફળિયામાં જ અઢળક સંપત્તિ દાટેલી હોય અને કીધા વિના સ્વર્ગે સિધાવી ગયા હોય તો પછી એ માણસ દરિદ્રતામાં આવે ત્યારે બીજા પાસે ભીખ માંગે. એના ઘરમાં અઢળક સંપત્તિ દાટેલી હોવા છતાં પણ એ રોટલાની ભીખ માંગે, કપડાની ભીખ માંગે, ભાઈ સાહેબ મને કોઈ મદદ કરો, હું નિરાધાર છું, માગે કે ન માગે. તો એના ઘરમાં સંપત્તિ છે કે નથી? તો કે છે. તો કે છે, પણ એને શું કામ કે એને તો નહીં હોવા બરાબર છે. એટલે હોવા છતાં નહીં હોવા બરાબર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પલટાવવી જોઈએ. એટલી જ વાત છે. આત્મામાં જ્ઞાન છે, આત્મામાં આનંદ છે, આત્મામાં સુખ છે, શાંતિ છે, પણ છતાં અનુભવમાં શું છે? અનુભવમાં તો અશાંતિ અને દુઃખ છે અને એ મટાડવું છે. તો એને કઈ રીતે મટે એની આગાહ થશે. સુંદર
વેદકતા વિશેષમાં નથી,
વેદકતા વિશેષમાં આવી શકે છે, આવિર્ભાવ થાય ત્યારે. કેમ કે વિશેષ છે એ પોતે સામાન્ય તરફ ઘરે છે ત્યારે એ પણ સસંવેદન રૂપે ઉપયોગ રૂપે પણ સસંવેદન થાય છે. ન થઈ શકે એવું નથી, કેમ કે જ્ઞાનની પર્યાય છે. આ પ્રમાણે આ બાજુ ખેંચાય છે ત્યારે એમાં પોતાના વેદનને અનુભવ કરી શકતો. પર્યાય તો એક છે, સામાન્ય વિશેષ થઈને એક કાળે એક પર્યાય છે. પર્યાય બે નથી, ભાવ બે છે, સામાન્ય અને વિશેષ. પર્યાય તો એક જ છે એમ છે. આમાં તો લેવું છે કે મૂળ પ્રશ્ન આમ તો ગ્રંથ પ્રકાશક થયા એટલે બધું એ વખતે પાછું જોવાઈ ગયું હોય છે. કોઈ ખાસ વાત હોય તો તારી લીધી હોય છે. શું કહે છે કે વિશેષ કાળે અન્વય પણ છે તે દ્રવ્યનું છે અને તે રીતે જ્ઞાન વિશેષાકારના સમયે જ્ઞાનનું સામાન્ય પણ તે જ્ઞાન પર્યાયનું છે પણ ગુણનું નથી. અહીંયા એમ લેવું પંદર વિચાર એ રીતે આખા પ્રશ્ન જ્ઞાન સામાન્યમાં અહમ પણ કરું એના ઉપર વિશેષ સમજાવો. જ્ઞાન સામાન્યમાં અહમ પણ છે તે જોવું તે અહમ પણ કરવું એમ છે. અહમ પણ નથી ને કરવું નથી, પણ અહમ પણ જ્ઞાન વિશેષમાં કરે છે તે ખોટું કરે છે, એના બદલે અહમ પણ જ્ઞાન સામાન્યમાં કરવું એમ છે. ત્યાં ત્યાં અસ્તિત્વ છે અને અસ્તિત્વ છે એને જોતા અવલોકતા તે આવિર્ભૂત થાય છે. એને અહંપણું કર્યું અથવા થયું એમ કહેવામાં આવે છે. આજે સવારના વાંચનમાં ભેદજ્ઞાનનો પ્રયોગ સતત કરવો જોઈએ, સતત ચાલવો જોઈએ, સતત ચાલવો જોઈએ. પછી આદેશાત્મક ભાષાના વચન વ્યવહારમાં કરવો એમ કહેવાય છે, તો પણ તે સહજ જ ચાલવો જોઈએ. જેની જરૂરત હોય તે વગર વિચારે ચિંતનમાં આવે છે, અથવા જેની સુખ માટે જરૂરત હોય એનો વિચાર કરવા માટે વિચાર કરવાનું કર્તૃત્વ કરવું પડતું નથી. એ તો બધાને સ્વાનુભવ વિચારશે, અનુભવ વિચારશે કે જે ચીજની જરૂરત લાગે અને એમાં પણ તીવ્ર જરૂરત લાગે ત્યારે પરિણામનું એ બાજુનું વલણ ચિંતનમાં કે વગર ચિંતનમાં પણ ચાલ્યા કરે, ચાલ્યા વગર ધીરે નહીં. એ વગર ચિંતનમાં ચાલ્યા કરે તેનું નામ પરિણતિ છે, અને ચિંતનમાં ચાલ્યા કરે તેનું નામ ઉપયોગ છે. આ સિદ્ધિ સાથે ઉપયોગ અને પરિણતિને સમજવાની વાત છે. એટલે ચાલવું જોઈએ. વિજ્ઞાનનો પ્રયોગ કેવી રીતે કરવો જોઈએ આ બાબતમાં વિસ્તારપૂર્વક સમજાવો. એ તો વિષય ચાલે છે કે કેવી રીતે પ્રયોગ કરવો, કાલે પણ ચાલ્યો છે અને આજે પણ એ જ વિષય ચાલુ રહે એના માટે આપણે બીજા અધિકારમાંથી બીજી ગાથા પસંદ કરી છે કે ભેદ જ્ઞાનનો પ્રયોગ કેવી રીતે કરવો. કે જ્ઞાન છે એમાં જ્ઞાનાનુભવ છે, અને જ્ઞાનાનુભવમાં રાગની સત્તા નથી, જ્ઞાન વેદનમાં રાગની સત્તા નથી, રાગની સત્તામાં જ્ઞાનનું વેદન નથી. એ જે વસ્તુ સ્થિતિ મિથ્યાત્વ અવસ્થામાં પણ મટી નથી અને ચાલુ રહી છે અને ચાલુ રહેવાની છે, એને જેમ છે એમ અનુભવ ગોચર કરવી, એનું બીજું નામ ભેદ જ્ઞાન છે. એટલે જુદાને જુદો અનુભવવું, પણ જુદાને એકમેકપણે ન અનુભવવું, એનું નામ ભેદ જ્ઞાન છે. શરૂઆત એની તપાસવાથી થાય છે, પોતાના જ્ઞાનને તપાસતા રહેવું કે જ્ઞાનમાં એનું જ્ઞાન જ છે કે બીજું કાંઈ આવે જાય છે, કે જ્ઞાનમાં અનેક જ્ઞેયો જણાવવા છતાં અને અનુભવાયું છે એવું માન્યા છતાં જ્ઞાનમાં કોઈની હૈયાતી રહેતી નથી, જ્ઞાન એટલું રહી જાય છે. એટલું જ્ઞાન રહી જાય છે એમ બતાવે છે કે અનંત જ્ઞેયો અને અનંત રાગાદી વિભાવોને સાથે ઘણો સંપર્ક રહેવા છતાં પણ જ્ઞાનની અનંત નિર્લેપતા અબાધિત રહી છે. કેટલી જ્ઞાનની નિર્લેપતા ગમી કે અનંત નિર્લેપતા છે તે અબાધિત રહી છે અને બાધા પહોંચી નથી, એવું જે જ્ઞાનનું સામર્થ્ય છે એ સામર્થ્યને વિશેષપણે આવિર્ભૂત કરવું, એના ઉપર વિશેષ ભાવાન્વિત થવું, એનું નામ આવિર્ભૂત કહેવામાં આવે છે. વાંચન ચિંતન અને પ્રયોગ કરવો જોઈએ એનો પણ દાખલો આપે છે. તો દાખલો આપ્યો કે જેની જરૂરત લાગે છે તે સંબંધેનું વાંચન પણ માણસ કરે છે, છાપામાં પણ પોતાના વેપારની કોલમ જોવે છે, બાજુમાં બટેટા અને ડુંગળીના ભાવ લીધા હોય તો કોઈ વાંચતો નથી, કેમ કે જૈનો ને એનો વેપાર નથી. એટલે દ્રષ્ટાંત જોઈએ, આપણે જેનો વેપાર હોય એની કોલમ જોઈએ છીએ, તે બાજુમાંના કોલમ ની અંદર નીચે કે ઉપર અડીને લીખો હોય કે આજે મુંબઈના બટાટાના ભાવ હતા, ડુંગળીના ભાવ હતા, વાંચે તો કે જેની જરૂરત નથી એની ઉપેક્ષા સહજ છે, જેની જરૂરત છે એની અપેક્ષા પણ સહજ છે. જીવને પોતાને પોતે એટલું પૂછવાની જરૂરત છે કે તને તારા સુખ શાંતિની જરૂરત છે કે નહીં, તો પછી એનું વાંચન ને ચિંતન ચાલ્યા વિના રહેશે નહીં, એનો પ્રયોગ પણ થયા વિના રહેશે નહીં. Thank you.